समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा मोक्ष अधिकार चाले छे। वच्चे अपने पांच दिवस माटे समय सारना स्वाध्यायना स्थाने ડોક્ટર હરિભાઈના આધ્યાત્મિક પ્રવચનો સાંભળ્યા એટલે ફરી પાછું સમયસારનું અનુસંધાન મળી રહે તે હેતુથી આપણે મોક્ષ અધિકારનું થોડુંક પુનરાવર્તન કરીએ। આપણે મોક્ષ અધિકારમાં ગાથા 297 પછી કળશ 182 સુધી સ્વાધ્યાય કર્યો છે, તો એનું પુનરાવર્તન ઝડપથી કરી જઈએ। મૂળ શરૂઆત કરી 288 ગાથાથી મોક્ષ અધિકારની, તો શરૂઆતની પહેલી ત્રણ ગાથા 288, 289 અને 290 એમાં એ વાત આવી કે બંધ રહિત દશા એટલે મોક્ષ, એ મોક્ષની દશા કાંઈ બંધને જાણવાથી, બંધને જાણવાથી એટલે કે આ પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, એમ એ બંધને જાણવાથી, બંધના સ્વરૂપને જાણવાથી કાંઈ એ મોક્ષની પ્રાપ્તિ થાય એમ નથી। જાણવા માત્રથી બંધ રહિત એટલે કે મોક્ષની દશા પ્રાપ્ત થાય એમ નથી। વળી આગળ 291મી ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે બંધ સંબંધીનો વિચાર, એની વિચારણા એટલે કે શુભ ભાવથી પણ મોક્ષ થતો નથી, તો પછી કેવી રીતે મોક્ષ થાય? બંધ રહિત, સંપૂર્ણ બંધ રહિત મોક્ષની દશા કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને 292મી ગાથામાં એમ કહ્યું કે બંધને છેદવાથી મોક્ષ થાય છે, બંધને છેદવાથી, બંધને જુદો પાડવાથી મોક્ષ થાય છે। તો બંધ કેવી રીતે છેદાય છે એટલે કે આત્માથી બંધને કેવી રીતે જુદો પડાય, અને એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને 293 ગાથા કહી, એમાં એમ કહ્યું કે આત્માના અને બંધના સ્વભાવને જાણીને તેને જુદા કરાય છે। આત્માનો સ્વભાવ અને બંધનો સ્વભાવ, એ બંને સ્વભાવ ને જાણીને એને આત્માથી બંધને જુદો કરાય છે। એટલે પછી પ્રશ્ન થયો કે એ વાત તો બરાબર, પરંતુ એને જુદા કરવાનું કોઈ સાધન તો હશે ને, તો એને જુદા કરવાનું સાધન શું? અને પછી આ અધિકારની ઘણી મહત્વની ગાથા એવી ગાથા 294 કુંદકુંદાચાર્ય ભગવાને કહી, અને એમાં એમણે એમ સમજાવ્યું કે બંધ અને જીવ એ પોતાના લક્ષણોથી છેદાય છે એટલે કે જુદા પડે છે, અને એને છેદનારી પ્રજ્ઞા છીણી છે એટલે કે જ્ઞાન દ્વારા આત્માથી બંધને જુદો કરાય છે। જ્ઞાન એ સાધન છે અને એના દ્વારા ભગવાન આત્માથી બંધને જુદો કરાય છે, અને સાધન છે એ કોઈ બાહ્ય સાધન ન હોય, કેમ કે જુદો કરનારો ભગવાન આત્મા પોતે છે, એટલે આત્મા પોતે કરતા થઈ અને બંધને જુદો કરે છે ત્યારે નિશ્ચયથી તો સાધન પણ એ કરતાથી જુદું ન હોઈ શકે એટલે સાધન શું હોય? સાધન પણ આત્મામાં જ હોય. જો આત્મા જ કરતા થઈ અને બંધને જુદો કરે છે તો પછી સાધન પણ આત્મામાં જ હોય, એટલે કે જ્ઞાન જ હોય, બીજું કોઈ સાધન હોય નહીં. એટલે જ્ઞાન દ્વારા આત્માથી બંધને જુદો કરાય છે. આગળ એ વાત પણ કરી કે ચેત્ય ચેતક ભાવની નિકટતા, એટલે કે ચેત્ય એટલે જે જણાય છે તે જ્ઞેય, અને ચેતક એટલે એને જાણનારો, એ બંને નિકટ છે. નિકટ છે એટલે નજદીક છે. કેવી રીતે નજદીક છે? કે જે જાણનાર છે એ જેને જાણે છે જ્ઞેયને, એ બંને એકદમ નજીક છે. એટલે એવું લાગે છે કે જાણે એ બંને એક રૂપે હોય. જેનું એ જ્ઞાન કરે છે એ અને જે જ્ઞાન કરનાર છે, એટલે ચેત્ય અને ચેતક, એ બંને નજીક છે. કેમ કે જ્યારે એ જ્ઞાન કરે છે એ જ સમયે પેલો જ્ઞેય છે. જે ભાવ છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે, શુભાશુભ ભાવ છે, એ જ્ઞેય છે, એ ચેત્ય છે. અને એ જ સમયે એને જાણનારો ભાવ, ચેતક ભાવ પણ છે. એટલે બંને એક જ સમયમાં છે, એટલે બંને નિકટ છે. એટલે એવું લાગે છે કે એ બંને એક રૂપે છે. એટલે પેલો જે ભાવ, શુભ ભાવ કે શુભ ભાવ, વિભાવ ભાવ, જે આશ્રવ છે, જે બંધનું કારણ છે, એ અને એને જાણનારો ભાવ, ચેતક ભાવ, એ બંને જાણે કે એક રૂપ લાગે છે. એટલે એવું જ્યારે એક રૂપ લાગે છે એટલે એને એમ થાય છે કે જાણે એ પોતે જ આશ્રવ ભાવ રૂપે જ છે, પોતે જ સ્વભાવ છે. પરંતુ જ્ઞાન એને જુદા પાડે છે. ભેદ જ્ઞાન દ્વારા એ બંને જુદા પડી જાય છે. કેમ કે બંને એકરૂપ લાગે છે પણ બંને એ એના લક્ષણ દ્વારા જુદા પડે છે. આત્માનું લક્ષણ ચેતના છે અને એ ચેતના લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં વ્યાપતું નથી. એ ચેતના લક્ષણ છે તે એના ગુણ પર્યાયમાં વ્યાપે છે, પરંતુ અન્ય દ્રવ્યમાં કે અન્ય દ્રવ્યના ગુણમાં કે પર્યાયમાં ક્યાંય બીજે એ વ્યાપતું નથી. એટલે આ જે ભાવ જે છે, જ્ઞેય છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે, તે એની અંદર આ ચૈતન્યપણું વ્યાપતું નથી. એટલે એ શુભાશુભ ભાવ જે છે એની અંદર પણ ચૈતન્યપણું વ્યાપતું નથી. રાગની અંદર ચૈતન્યપણું વ્યાપતું નથી, એટલે એ એનાથી જુદો પડે છે. આત્મા એ રાગથી, શુભ ભાવ કે અશુભ ભાવથી એમ એ જુદો પડે છે. આત્માનું વ્યાપવું એટલે કે ચૈતન્ય ભાવનું વ્યાપવું એ એના ગુણ અને પર્યાય સાથે અવિનાભાવી સંબંધ ધરાવે છે. એટલે ચૈતન્યપણાને આત્માના ગુણ પર્યાય સાથે, એટલે નિર્મળ પર્યાય સાથે અવિનાભાવી સંબંધ છે. પણ એને રાગ સાથે કંઈ અવિનાભાવી સંબંધ નથી. એટલે કે એ ચૈતન્યપણું રાગ હોય તો હોય એમ બને નહીં. રાગ વિના પણ ચૈતન્યપણું તો રહે જ છે. જેમ કે સિદ્ધ ભગવાનનું ઉદાહરણ લઈએ તો સિદ્ધ ભગવાનને ચૈતન્યપણું છે અને રાગ નથી. એટલે રાગ કાંઈ એ ચૈતન્યપણા સાથે સંબંધ ધરાવતો નથી. એટલે રાગમાં ચૈતન્યપણું વ્યાપતું નથી, ચૈતન્યપણામાં રાગ વ્યાપતો નથી. એટલે એ રાગ છે એ કે જે આશ્રવ છે, જેને કારણે ભાવ બંધ પડે છે, જે બંધનું કારણ છે, એ રીતે આત્માના ચૈતન્યપણાના લક્ષણથી, સ્વલક્ષણથી એ જુદું પડે છે. બંધ લક્ષણનો વિચાર કરીએ તો પછી એ વાત પણ અંદર આવી કે બંધનું સ્વલક્ષણ જે રાગાદિક છે, એ રાગાદિકમાં ચૈતન્યપણું નથી એટલે એને જડ કયા. ચૈતન્યપણું નથી એ અપેક્ષાએ એને જડ કયા. અને એ રાગાદિક વિના પણ ચૈતન્યપણું તો છે. આગળ વધીને આ જ ગાથાની અંદર એક બીજી વાત પણ કરવામાં આવી કે રાગ અને રાગને જાણવા વાળું જ્ઞાન એક જ સમયમાં છે, તેથી એ નિકટ લાગે છે, પણ એ એક દ્રવ્યમાં નથી. એ રાગ અને રાગને જાણવા વાળું જ્ઞાન એક સમયમાં છે, પણ બંને એક દ્રવ્યમાં નથી, એટલે બંને પોતાના લક્ષણો દ્વારા જુદા પડી જાય છે. અને જ્યારે એ રાગનું જ્ઞાન કરવાવાળી જે પર્યાય છે એ રાગનું જ્ઞાન કરે છે, ત્યારે પણ ખરેખર તો એ પોતે પોતાનું જ જ્ઞાન કરે છે. અને એ દીપકના ઉદાહરણ દ્વારા એ સમજાવવામાં આવ્યું કે જ્ઞાનમાં જે જ્ઞેય રૂપે જણાય છે એ રાગાદિક ભાવો, એ રાગાદિક ભાવો જે જ્ઞેય રૂપે જણાય છે એ દ્વારા પણ જાહેરાત કોની થાય છે? આત્માના ચેતનપણાની, આત્માના જ્ઞાન સ્વભાવની જાહેરાત થાય છે. જાણનારો આત્મા છે ને, એ જાણે ભલે રાગને જાણે છે, જે સમયે રાગ છે એ જ સમયે એને જાણવા વાળું જ્ઞાન છે. અને એ એને રાગને જ્યારે જાણે છે તો એ સમયે એ રાગ છે એ જ વખતે એને જાણવા વાળું જ્ઞાન છે. તો એ રાગને જાણે છે તો એ દ્વારા પણ પ્રસિદ્ધિ કોની થાય છે? જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે, એટલે આત્માના ચેતનપણાની એમાં પ્રસિદ્ધિ થાય છે. એટલે એમ એ આત્માના ચેતનપણાને જાહેર કરે છે. એટલે આ રીતે પ્રજ્ઞાછીણીની વાત કરી, જ્ઞાન દ્વારા એ રાગ કે જે બંધનું કારણ છે એને આત્માથી જુદું પાડી શકાય છે. હવે આ બધી વાત ગાથા 294માં આવી. પછીથી આગળ એમ પ્રશ્ન થયો કે આત્મા અને બંધને જુદા કરીને પછી શું કરવું? તો એના ઉત્તર રૂપે 295મી ગાથામાં એમ કહ્યું કે બંધનો ત્યાગ કરવો અને આત્માને ગ્રહણ કરવો. બંધનો ત્યાગ કરવો અને આત્માને ગ્રહણ કરવો. આત્મા અને બંધને જુદા તો પ્રજ્ઞા વડે કર્યા, પણ હવે આત્માને ગ્રહણ શા વડે કરવું? ભેદ જ્ઞાન દ્વારા એ આત્માને અને બંધને જુદા કર્યા, પ્રજ્ઞા છીણી વડે એ આત્માને અને બંધને જુદા તો કર્યા, પણ હવે આત્માને ગ્રહણ શા વડે કરવો? અને એના ઉત્તર રૂપે 296મી ગાથાની અંદર એમ કહ્યું કે જેમ પ્રજ્ઞા વડે આત્માને અને બંધને જુદા પાડ્યા, જ્ઞાન વડે આત્માને અને બંધને જુદા પાડ્યા, એવી જ રીતે પ્રજ્ઞા જ એકમાત્ર સાધન છે કે જે દ્વારા આત્માને ગ્રહણ કરી શકાય છે. એટલે પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરાય, એ જ એકમાત્ર સાધન છે. હવે આ વાત આવી એટલે પછી કે આત્માને પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહણ કરવો, એવો પ્રશ્ન થયો કે જ્ઞાન વડે આત્માને ગ્રહણ કેવી રીતે કરવો? અને પછી એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને એક મહત્વની ગાથા 297 કહી, અને એમાં એમ કહ્યું કે જે ચેતનારો એટલે કે જ્ઞાન કરનારો છે તે જ નિશ્ચયથી હું છું, અને બાકીના ભાવો એ મારાથી ભિન્ન છે, જુદા છે. આ વાત 297મી ગાથામાં કરી અને એનો વિસ્તાર પણ ઘણો કરવામાં આવ્યો કે જે ચેતક ચેતનારો તે આ હું છું, અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ એટલે કે ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખાવા યોગ્ય જે બાકીના ભાવ, એ બધા ભાવ વ્યવહારરૂપ ભાવ છે. એટલે શુભાશુભ ભાવ જે કંઈ છે એ બધા કે જે ચૈતન્ય લક્ષણથી નથી ઓળખાતા, ચૈતન્ય લક્ષણ સિવાયના એ બધા બીજા અન્ય લક્ષણોથી ઓળખાવાવાળા ભાવ છે, એ બધા ભાવ વ્યવહારરૂપ ભાવ છે. શુભાશુભ ભાવ એ બધા વ્યવહારરૂપ ભાવ છે, અને એ બધાની અંદર ચૈતન્ય લક્ષણ વ્યાપતું નથી. એટલે કે તે બધા ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ નહીં થતા હોવાથી, એટલે કે એમાં ચેતનપણું વ્યાપતું નથી, એમાં ચૈતન્યપણું નથી. આ અન્ય ભાવો જે શુભાશુભ ભાવ, એ ભાવ વ્યવહારરૂપ ભાવ છે, વિભાવ ભાવ છે, પરના લક્ષિત થતા ભાવ છે, પરના નિમિત્તે થતા ભાવ છે. એ ભાવોની અંદર ચૈતન્યપણું વ્યાપતું નથી, એ બધા ભાવ મારાથી અત્યંત ભિન્ન છે, એટલે પછી અહીંયા પોતાને જે જાણવા વાળું જે જ્ઞાન, એ પોતાના જ્ઞાનની પર્યાય જેના ષટકારકો પોતાના જ છે, એ દ્વારા એમ પછી સમજાયું કે માટે હું જ મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. શું કહ્યું કે માટે એ બીજા બધા ભાવો મારાથી અત્યંત ભિન્ન છે, હું ચૈતન્ય ભાવ છું. ચૈતન્યપણું એ જ્ઞાન દર્શન રૂપે છે, એટલે જાણવું જાણવું જાણવું, એવું જે ચૈતન્યપણું જે જાણવા વાળું છે તે હું છું એમ કહ્યું. અને એનો આ વિસ્તાર બધો કર્યો કે મારા વડે હું મને જ જાણું છું, મારા માટે જ જાણું છું, મારામાંથી જ જાણું છું, એમ હું મને જ ગ્રહણ કરું છું. એટલે જાણું છું અહીંયા એમ કહ્યું કે ચેતના જ એક ક્રિયા છે આત્માની, એટલે જ્યારે હું ગ્રહણ કરું છું તેનો અર્થ એ થયો કે એને હું જાણું છું, એટલે કે હું ચેતું છું. આત્માની ચેતના જ એક ક્રિયા છે, એટલે કે જાણવું એ જ ક્રિયા છે. એટલે જ્યારે એમ કહ્યું કે હું ચેતું છું, એટલે હું ગ્રહણ કરું છું, હું ગ્રહણ કરું છું એનો અર્થ અહીંયા એ થાય કે હું જાણું છું, હું ચેતું છું, અને એ હું મને જાણું છું, મારા વડે જ જાણું છું, એટલે સાધન પણ મારું છે, મારા માટે જ એટલે સંપ્રદાન પણ મારું છે, અને મારામાંથી જ એટલે એ અપાદાન પણ મારું છે, અને મારામાં જ એટલે આ અધિકરણ પણ મારું જ છે, અને મને જ ગ્રહણ કરું છું, કર્મ પણ મારું જ છે. એમ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ એમ છ કારકો દ્વારા હું ચેતું છું, એટલે કે હું જાણું જ છું. એટલે એમાં પછી એમ લીધું કે એમ હું ચેતતો થકો ચેતું છું, અને એ ચેતતા વડે જ ચેતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતનામાંથી જ ચેતું છું, ચેતતામાં જ ચેતું છું, ચેતતાને જ ચેતું છું. આ રીતે એ છ કારક દ્વારા હું મને ગ્રહણ કરું છું. હવે આ છ કારક દ્વારા ગ્રહણ કરવાની વાત આવી, એટલે એમાં તો ભેદ પડ્યા, એટલે એ ભેદ પડ્યા એટલે તો વિકલ્પ થાય, અને વિકલ્પ થાય તો પછી રાગ થાય, એટલે પછી આગળ વધી અને એ વિકલ્પ રહિત એ ભેદને પણ દૂર કરતો ભાવ વ્યક્ત કર્યો. અને એમાં એમ કહ્યું કે અથવા તો હું નથી ચેતતો, એટલે નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો. એટલે પોતે આ નિષેધ કર્યો, આ ષટકારક જે છે એનો પણ પોતે નિષેધ કરી, અને માત્ર પોતે એક જાણવા વાળો ભાવ છે, ચૈતન્ય માત્ર ભાવ છે એમ નિર્ણય કરે છે. એટલે કહે છે કે હું પરંતુ સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ભાવ છું, કોઈ વિકલ્પ નહીં. આ જે ષટકારકો જે કયા, એ ષટકારકો જે કયા એ તો પર્યાયના ષટકારક છે, અને અહીંયા તો પછી દ્રષ્ટિ ને દ્રવ્ય તરફ કરવી છે, એટલે પછી એ ષટકારકોનું પણ લક્ષ્ય નહીં, કેમ કે ષટકારકોનો વિચાર કરતા એ ભેદ દેખાય છે, અને ભેદ રૂપે થતાં તો પછી વિકલ્પ ઉઠે છે, એટલે એ પણ નહીં, એટલે એનો નિષેધ કરી અને પછી એમ કહ્યું કે એ પણ હું નહીં, માત્ર હું તો ચૈતન્ય ભાવ છું, ચિન્હ માત્ર ભાવ છું. જો ચિન્હ માત્ર ભાવ છું એમ જ્યારે કહેવામાં આવ્યું, ત્યારે એ શબ્દની રીતે જોવા જઈએ તો આપણને એમ લાગે કે એ એમ કહેવું એ પણ વ્યવહાર છે, એ પણ વિકલ્પ થયો. પણ અહીંયા તો પછી સમજાવવું કઈ રીતે, એટલે અહીંયા એ શબ્દમાં એમ કહ્યું કે પરંતુ હું સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ભાવ છું એમ કહેવામાં આવ્યું. પરંતુ એમાં માત્ર એમ જ કે એ માત્ર ભાવ જ છું, એમાં કોઈ વિકલ્પ પણ નહીં, કહેવાનો આશય તો એવો જ હતો. અને એમ હું મને પોતાને ગ્રહણ કરું છું એટલે ચેતું છું, એ વાત 297મી ગાથામાં કરવામાં આવી. ગુરુદેવ એનો ઘણો વિસ્તાર કર્યો, અને એ પ્રમાણે પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવો એટલે પોતાને ચેતનાર તરીકે અનુભવવો, પોતાને જ્ઞાન કરનાર તરીકે અનુભવવો. હું ચેતું છું કરી અને જે વાત કરી, હું જાણનારો જ છું એમ કરીને આખી વાત લીધી. પહેલા ભેદથી વાત સમજાવી પર્યાયના ષટકારકો દ્વારા, અને પછી એનો પણ નિષેધ કરી અને માત્ર દ્રવ્ય દ્રષ્ટિ કરાવતા એ ભાવ માત્ર હું છું, એ ચેતનાર ભાવ તરીકે પોતાને અનુભવવો, એવો આમાંથી પછી આપણને ઉપદેશ પ્રાપ્ત થાય છે. એટલે કહે છે કે આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો, અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. અને આના પછીથી આપણે કળશ 182 કર્યો, અને એ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહેવામાં આવ્યું. અને એમાં એમ કહ્યું કે જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી, જેમનું લક્ષણ ચૈતન્ય નથી, એવા બધા જ ભાવો, બધા જ પરભાવો, એ બધા મારાથી ભિન્ન છે. માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. પછી એમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ રૂપે કારક ભેદ હોય, અને સત્વ અસત્વ, નિત્યત્વ અનિત્યત્વ, એકત્વ અનેકત્વ આદિ ધર્મ ભેદો હોય, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ ભેદ હોય, તો એ કથંચિત હોય, એવા ભેદ કથંચિત હોય તો ભલે હો, પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. એ બધા ભેદ જે અપેક્ષાથી જે કહેવામાં આવ્યું એ ભેદ હો તો ભલે હો, પરંતુ આ ચૈતન્ય માત્ર ભાવ જે હું છું એમાં કોઈ ભેદ નથી, એમ એ શુદ્ધ નહીંથી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો, એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 182માં સરસ રીતે સમજાવી. હવે આગળ કહે છે કે આત્માને શુદ્ધ ચૈતન્ય માત્ર તો ગ્રહણ કરાવ્યો. આ રીતે આત્માને શુદ્ધ ચૈતન્ય માત્ર રૂપ ગ્રહણ કરાવ્યો. હવે સામાન્ય ચેતના દર્શન જ્ઞાન સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શન જ્ઞાન સ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો, એમ હવે આગળની ગાથામાં કહે છે. શું કહે છે? કે આત્માને શુદ્ધ ચૈતન્ય માત્ર ગ્રહણ તો કરાવ્યો, પણ સામાન્ય ચેતના એ તો દર્શન જ્ઞાનમય છે, દર્શનરૂપ અને જ્ઞાનરૂપ છે. ચેતના છે એ તો દર્શનરૂપ અને જ્ઞાનરૂપ છે. એટલે હવે અનુભવમાં દર્શન જ્ઞાન સ્વરૂપ આત્માને અનુભવવો, એમ આગળની ગાથામાં કહે છે. તો હવે આજે આપણે ગાથા 298 અને 299 લઈએ. પ્રજ્ઞા ગૃહીતવ્યો યો દ્રષ્ટા સ્વહં તુ નિશ્ચયતઃ અવશેષા એ ભાવા તે મમ પરા ઇતિ જ્ઞાતવ્યા. પ્રજ્ઞા ગૃહીતવ્યો યો જ્ઞાતા સોહમ તુ નિશ્ચયતઃ અવશેષા એ ભાવા તે મમ પરા ઇતિ જ્ઞાતવ્યા. ગુજરાતીમાં ગાથા છે. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. દેખનાર અને જાણનાર તે જ હું, એ સિવાય બાકી બધા ભાવ જે છે તે મારાથી જુદા છે એમ જાણવું. 298મી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન દ્વારા નિશ્ચયથી આ દેખનારો તે જ હું છું, અને એ સિવાય બાકી બધા ભાવ છે તે મારાથી જુદા છે, એ પર છે. અને 299 ગાથામાં એમ કહ્યું કે એ જ રીતે પ્રજ્ઞાથી જ્ઞાન દ્વારા પોતાને ગ્રહવો. કેવી રીતે? કે નિશ્ચયથી જે જાણનારો તે જ હું છું, અને એ સિવાય બાકી જે ભાવ છે એ બધા મારાથી જુદા પર છે એમ જાણવું. કાથાના અર્થમાં અહીંયા કહે છે કે પ્રજ્ઞયા ગૃહિતવ્ય, પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે યહ દ્રષ્ટા સ તુ નિશ્ચયત અહમ, પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું. પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાની વાત છે ને અહીંયા, તો પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે દેખનારો છે તે નિશ્ચયથી હું જ છું, તે નિશ્ચયથી હું છું. અવશેષા એ ભાવા તે મમ પરાહા ઇતિ જ્ઞાતવ્યા, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે, જુદા છે એમ જાણવું. આ 298મી ગાથામાં દેખનાર નિશ્ચયથી હું છું અને બાકીના જે ભાવો છે તે મારાથી પર છે, જુદા છે એમ જાણવું અને એ રીતે જ્ઞાન દ્વારા આત્માને ગ્રહણ કરવો. દેખનાર હું છું એમ જ્ઞાન કરીને. અને પછી 299મી ગાથામાં એના અર્થમાં અહીંયા કહે છે કે પ્રજ્ઞયા ગૃહિતવ્ય, પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે યહ જ્ઞાતા સતુ નિશ્ચયત અહમ, કે જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું. ઉપર 298માં જે દેખનારો છે તે, યહ દ્રષ્ટા એટલે જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું એમ આવ્યું, અને આ 299મી ગાથાની અંદર એમ આવ્યો કે યહ જ્ઞાતા સતુ એટલે કે જે જાણનારો છે તે નિશ્ચયતઃ અહમ, નિશ્ચયથી હું છું. અહીંયા 299માં એમ કહ્યું કે પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું. અવશેષા એ ભાવા તે મમ પરા ઇતિ જ્ઞાતવ્યા, અને બાકીના જે ભાવો છે તે મારાથી પર છે, જુદા છે એમ જાણવું. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન ઘણો વિસ્તાર કરી અને આ ગાથાને સમજાવે છે. કહે છે કે ચેતના દર્શન જ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહીં હોવાથી ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. ચેતના એ દર્શન જ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નથી, ઉલ્લંઘતી નથી એટલે કે એનાથી જુદી નથી, એનાથી વિપરીત નથી. ચેતના છે એ રાગને ઉલ્લંઘે છે, રાગ કાંઈ ચેતનામાં નથી, રાગ જુદો છે ચેતના જુદી છે, પણ ચેતના આ દર્શન જ્ઞાનરૂપ જે ભેદ એનાથી જુદી નથી. દર્શન અને જ્ઞાન એમ બે રૂપે ચેતના છે. એટલે કહે છે ચેતના દર્શન જ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નથી, અને એમ ઉલ્લંઘતી નહીં હોવાથી એટલે કે ચેતના દર્શનરૂપ અને જ્ઞાનરૂપ હોવાથી ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. જેમ અગાઉની ગાથામાં એમ કહ્યું ને કે ચૈતન્યપણું એનું સ્વભાવ છે, એનું સ્વલક્ષણ છે એમ કહ્યું, એટલે જ્યારે હવે ચેતના બે સ્વરૂપે છે, દર્શન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ, એમ જે ચેતના છે એ બે રીતે રહી છે, અને એથી એ પણ એનું દર્શકપણું અને જ્ઞાતાપણું પણ આત્માનું સ્વલક્ષણ જ બને છે. ચેતકપણું ચેતના છે એ આત્માનું સ્વલક્ષણ છે, અને ચેતના છે એ દર્શન ચેતના અને જ્ઞાન ચેતના એમ બે રૂપે છે. એટલે એનો અર્થ એ થયો કે દર્શકપણું અને જ્ઞાતાપણું એ આત્માનું લક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. એટલે પહેલા હવે દર્શકપણું અને પછી જ્ઞાતાપણું એ બંનેની વાત હવે આગળ લેશે, એટલે પહેલા પહેલી વાત લીધી કે માટે હું દર્શક પણ પહેલું લીધું એટલે દેખનારા આત્માને ગ્રહણ કરું છું, અને એ જ રીતે આગળ જ્ઞાતા પણ આત્માનું સ્વલક્ષણ છે એમ લીધું છે એટલે આગળ એમ પણ લેશે કે હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું. દેખનાર એ દર્શક પણ, જાણનાર એ જ્ઞાતા પણ. દેખવું અને જાણવું, દેખવું અને જાણવું, દેખવું એટલે દર્શક પણ અને જાણવું એટલે જ્ઞાતા પણ. તો અહીંયા પહેલા તો એમ સમજાયું કે જે ચેતના છે એ બે રૂપે છે, દર્શન રૂપે અને જ્ઞાન રૂપે છે. એટલે એ કઈ એ બે ભેદ એના હોવા છતાં એ બે ભેદથી જુદી જ નથી એટલે એને ઉલ્લંઘતી નથી. એટલે જેમ ચૈતન્ય લક્ષણ એ આત્માનું સ્વલક્ષણ છે એવી જ રીતે આ દર્શન અને જ્ઞાન એ પણ આત્માના સ્વલક્ષણ જ છે. એટલે કે દર્શકપણું અને જ્ઞાતાપણું પણ આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું, અને એ જ રીતે આગળ આવશે કે જાણનારા આત્માને ગ્રહણ કરું છું. તો પહેલી વાત આપણે આ લઈએ કે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. ગ્રહણ કરું છું એટલે શું? ગ્રહણ કરું છું એટલે કે દેખું જ છું, દેખું જ છું, દેખતો જ, અર્થાત દેખતો થકો જ દેખું છું. હું આત્માને દેખું છું એટલે દેખતો થકો જ દેખું છું. એટલે પછી હવે દેખે છે તો એને એ સટકારકો એના પોતાના જ છે, એટલે ભેદ કરી અને એને સમજાવે છે કે હું દેખું જ છું. તો પછી કોને કેવી રીતે દેખું છું એના સટકારકો દ્વારા વિસ્તાર કર્યો એટલે કહે છે કે દેખતો થકો જ દેખું છું, દેખતા વડે જ દેખું છું. સાધન એમાં જણાવ્યું, પેલા દેખતો થકો જ દેખું છું એમાં એ કરતા છે, પછી દેખતા વડે જ દેખું છું એ કરણ બતાવ્યું. દેખતા વડે જ દેખું છું, હું દેખું છું આત્માને અને એમાં દેખતા વડે જ દેખું છું એટલે એમાં સાધન કરણ બતાવ્યું. દેખતા વડે એ કરણ છે. પછી દેખતા માટે જ દેખું છું એમાં સંપ્રદાન બતાવ્યું. કોને માટે જ દેખે છે? પોતાને માટે જ. દેખતા માટે જ દેખું છું. જો દેખતા વડે, દેખતા માટે એ જે કહ્યું એ દેખતા માટે અને દેખતા વડે એ કોણ છે? એ દેખવા વાળો તો ભગવાન આત્મા પોતે જ છે. એટલે પોતે પોતાને માટે જ દેખે છે, પોતા વડે જ દેખે છે. દેખતા માટે જ દેખું છું એમાં સંપ્રદાન બતાવ્યું. પછી દેખતા માંથી જ દેખું છું એમાં અપાદાન બતાવ્યું. દેખતા માંથી જ દેખું છું. દેખતું કોણ છે? દેખતું ભગવાન આત્મા પોતે જ છે. એમાંથી, દેખતા માંથી જ દેખું છું એમાં એ અપાદાન બતાવ્યું. અને દેખતા માં જ દેખું છું એમાં અધિકરણ બતાવ્યું. દેખતાને જ દેખું છું એમાં કર્મ બતાવ્યું. કોને દેખે છે? દેખતાને જ દેખે છે. એટલે એમાં આ છ છ કારકો અહીંયા લેવામાં આવ્યા, અને એ છ છ કારકોમાં એ દેખતા 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 દરેક જગ્યાએ દેખતા લીધું છે. છ છ કારકોની અંદર શું લીધું છે? કે દેખતો થકો જ દેખું છું કરી અને શરૂઆત કરી, એટલે દેખતા ને જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતા વડે દેખું છું, દેખતા માં દેખું છું, દેખતા માંથી જ દેખું છું. આમ છ છ કારકોમાં દેખતા એટલે દેખતો તો કોણ છે? પોતે ભગવાન આત્મા છે. એને જ પોતે પોતાને માટે જ દેખે છે, પોતા દ્વારા જ દેખે છે, પોતામાંથી જ દેખે છે, પોતાના આધારે જ દેખે છે. એમ છ છ કારકો દ્વારા એમ નક્કી કહ્યું, એમ ભેદરૂપે કે પોતે પોતાને દેખે છે. જો અહીંયા પહેલા દેખવાની વાત લીધી છે, દર્શનની વાત લીધી છે, પછી જ્ઞાનની વાત આવશે, એમાં હું જાણું છું એમ આવશે. એટલે અહીંયા આપણે આ દેખવાની વાત લીધી. તો અહીંયા ભેદરૂપ આ દેખવાની વાત કરી કે પોતે પોતાને દેખે છે, પણ આ તો છ કારક દ્વારા એ ભેદરૂપ વાત થઈ. એટલે પછી એ ભેદ થયો ત્યાં તો વિકલ્પ થાય, એટલે અભેદ
દ્રષ્ટિ કરાવવા માટે પછી આગળ એમ કે છે કે અથવા નથી દેખતો, જેમ આપણે 297મી ગાથામાં પણ જે લીધું હતું, જેમ નથી ચેતતો એ જ રીતે અહીંયા ફરી પાછા એ છ છ કારકોનો નિષેધ કર્યો. કઈ રીતે નિષેધ કર્યો છે કે નથી દેખતો, એટલે નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતા માથી દેખતો, નથી દેખતા માં દેખતો, નથી દેખતા ને દેખતો, એમ કરી અને એ છ કારક જે છે એનો નિષેધ કરી અને પછી કહે છે કે પરંતુ સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું, દેખનારો ભાવ છું. છ ષટકારકો દ્વારા પહેલા એમ કહ્યું કે હું દેખનારો છું અને એમાં છ કારકો દ્વારા ભેદરૂપે વાત કરી, તો પછી એ ભેદનો નિષેધ કરી અને એમ કહ્યું કે હું તો માત્ર દેખનારો ભાવ છું, એટલે કહ્યું કે પરંતુ સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું, દેખનાર ભાવ છું, પરંતુ સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું. અને એવી જ રીતે હવે જાણનારની વાત કરે છે, પેલા દર્શનની વાત કરી હવે જ્ઞાનની વાત કરે છે કે જ્ઞાતા, હું જ્ઞાતા છું એટલે હું જાણનાર છું એની વાત કરે છે. 299મી ગાથામાં જે વાત આવી એનો હવે અહીંયા વિસ્તાર કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એવી જ રીતે હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, ગ્રહણ કરું છું એટલે જાણું છું એટલે ગ્રહણ કરું છું. જેમ હું ચેતું છું એમ કહ્યું એટલે એ ગ્રહણ કરું છું એટલે ચૈતન્યપણે હું પોતાને ગ્રહણ કરું છું એટલે ચેતું છું, જ્ઞાન કરું છું, જાણું છું, એમ જ્યાં આપણે 297માં સમજ્યા હતા એ ચેતનાના અહીંયા બે ભેદ પાડ્યા, દેખવું અને જાણવું, દર્શન અને જ્ઞાન, એમાં આપણે દેખવાની વાત લીધી. હવે અહીંયા જાણવાની વાત છે, એટલે જ્યારે એમ કહ્યું કે હું જાણું છું એટલે હું ગ્રહણ કરું છું, હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, ગ્રહણ કરું છું એટલે કે જાણું છું, આત્માને ગ્રહણ કરવો છે ને અહીંયા, તો મૂળ કરવાનું શું છે, આપણો હેતુ શું છે, કરવાનું શું છે, આત્માને ગ્રહણ કરવો છે, તો કઈ રીતે ગ્રહણ કરવો, તો કે હું દેખું છું આત્માને એમ ગ્રહણ કરવો અને બીજું હું આત્માને જાણું છું એમ ગ્રહણ કરવો, એટલે જાણવા માટે પણ એ જ રીતે વાત લીધી કે હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું એટલે ગ્રહણ કરું છું એટલે કે જાણું જ છું. અને પછી ભેદરૂપે અહીંયા પહેલા સમજાવે છે કે જાણતો જ, અર્થાંત જાણતો થકો જ જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતા માંથી જ જાણું છું, જાણતા માં જ જાણું છું, જાણતા ને જ જાણું છું. એટલે આ રીતે ષટકારક દ્વારા હું જાણવાવાળો, હું જાણવાવાળો ભગવાન આત્મા, હું મને જાણું છું, હું મારા દ્વારા જ મને જાણું છું એટલે જાણતા વડે જ જાણું છું, અને હું મારા માટે જ મને જાણું છું એટલે જાણતા માટે જ જાણું છું, એમ સંપ્રદાન કર્યું. અને જાણતા માંથી જ જાણું છું, જાણતા માં જ જાણું છું, અને જાણતા ને જ જાણું છું. આ રીતે એ જાણું છું એટલે હું ગ્રહણ કરું છું. પણ અહીંયા પણ પાછું ભેદરૂપે થયું, એટલે હવે એ ભેદનો નિષેધ કરી અને પછી આગળ જણાવે છે કે અથવા નથી જાણતો, નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતા માંથી જાણતો, નથી જાણતા માં જાણતો, નથી જાણતા ને જાણતો, એમ એ કારકોનો નિષેધ કરી અને પછી કહે છે કે પરંતુ સર્વ વિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર, જ્ઞપ્તિ માત્ર એટલે કે જાણન ક્રિયા માત્ર ભાવ છું, હું જાણું છું એમ ભેદરૂપે પહેલા વાત કરી અને પછી હવે અભેદરૂપે જે ષટકારકો છે એનો નિષેધ કરી અને કહે છે કે હું જાણન ક્રિયા માત્ર ભાવ છું, હું જ્ઞપ્તિ માત્ર ભાવ છું, પહેલા હું દર્શન માત્ર ભાવ છું એમ કહ્યું અને હવે અહીંયા જ્ઞપ્તિ માત્ર ભાવ છું, આમ દેખનારા આત્માને તેમજ જાણનારા આત્માને કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ રૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને પછી કારક ભેદોનો નિષેધ કરીને આત્માને અર્થાત પોતાને દર્શન માત્ર ભાવરૂપે કહ્યો અને જ્ઞાન માત્ર ભાવરૂપે કહ્યો. હું દર્શન માત્ર ભાવ છું તેમજ જ્ઞાન માત્ર ભાવ છું એમ અનુભવવો, એમ અભેદ રૂપે અનુભવવો. જો તો પણ અહીંયા બે ભેદ તો થયા, દર્શન માત્ર ભાવ છું અને જ્ઞાન માત્ર ભાવ છું એમ અનુભવો, એટલે બે તો થયા. તો પછી આ બે ભેદ તો પડ્યા, આ ભેદ રાખવા કે ન રાખવા? પણ એ બે ભેદ છે, એ ભેદ કઈ ચેતનાથી જુદા નથી. એ ભેદ જે દર્શન અને જ્ઞાન જે છે એ ચેતનાથી જુદા નથી, ચેતના એને ઉલ્લંઘતી નથી. જેમ રાગ છે એ ચેતનાથી જુદો છે, દ્વેષ છે, ક્રોધ છે, માન છે, માયા છે, એ બધું ચેતનાથી જુદું છે, એમ આ દર્શન અને જ્ઞાન છે એ કઈ ચેતનાથી જુદા નથી. એટલે ચેતના એ દર્શન જ્ઞાનને ઉલ્લંઘતી નથી. એટલે જયારે એમ કહીએ કે હું ચૈતન્ય છું, તો એનો અર્થ એ જ થાય કે હું દર્શન માત્ર ભાવરૂપ છું, હું જ્ઞાન માત્ર ભાવરૂપ છું. જે 297માં જે વાત કરવામાં આવી ચૈતન્ય માત્ર છું, એના જ અહીંયા બે ભાગ પડ્યા. કેમ કે ચેતના એવી રીતે બે સ્વરૂપે છે, દર્શન સ્વરૂપે અને જ્ઞાન સ્વરૂપે છે. એટલે અહીંયા જે હું ચૈતન્ય માત્ર છું એના સ્થાને હું દર્શન માત્ર છું અને હું જ્ઞાન માત્ર છું એમ વાત આવી. એટલે આત્માને કેવી રીતે હવે અનુભવવો? હું ચૈતન્ય માત્ર છું એમ અનુભવવો. એમ કહેતા પછી વધારે વિસ્તાર કરીને એમ સમજાવ્યું કે હું દર્શન માત્ર ભાવરૂપ તેમજ જ્ઞાન માત્ર ભાવરૂપ છું એમ અનુભવવો. આત્માનો ગ્રહણ કરવું છે તો એને ગ્રહણ કરવો એટલે કેવી રીતે કરવો, એની આ પદ્ધતિ બતાવી, આ રીત બતાવી કે પોતાને દર્શન માત્ર ભાવરૂપે અને જ્ઞાન માત્ર ભાવરૂપે અનુભવવો. એનો અર્થ એમ થયો કે અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો, અનુભવવો. બહુ સરસ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને સમજાવ્યું. પહેલા ભેદ દ્વારા નિર્ણય કરાવ્યો અને પછી એ ભેદને, કારકોના ભેદ છે એને નિષેધીને માત્ર દર્શન માત્ર અને જ્ઞાન માત્ર ભાવરૂપે પોતાને અનુભવવો એમ સ્પષ્ટ કર્યું. કેમ કે ચેતનામાં દર્શન અને જ્ઞાન સમાય છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આ ત્રણ ગાથાઓમાં, જો અહીંયા પંડિતજીએ સીધી વાત મૂકી દીધી, ત્રણ ગાથાઓમાં એમ કહ્યું. કેમ ત્રણ ગાથાઓમાં કહ્યું? એમણે 297 ગાથા પણ સાથે આવરી લીધી છે, એટલે એમાં પણ ચેતના કહેવામાં આવી હતી ને, એટલે એ સાથે 297, પછી આ બીજી બે ગાથા આપણે લીધી તે 298 અને 299, એટલે એમ આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. 297માં પણ જ્ઞાન વડે આત્માને ગ્રહણ કરવાની વાત આવી, એટલે ચૈતન્ય માત્ર હું છું એમ જ્ઞાન વડે આત્માને ગ્રહણ કર્યો. અને પછી અહીંયા વિસ્તાર કરી અને 298 અને 299માં દર્શન માત્ર ભાવરૂપે અને જ્ઞાન માત્ર ભાવરૂપે અનુભવવો એ વાત આવી. એટલે કહે છે કે આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. ગ્રહણ કરવું એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની, લેવાની એમ વાત નથી, પણ ચેતનાનો અનુભવ કરવો. ચેતનાનો અનુભવ કરવો એટલે ગ્રહણ કરવું, અને ચેતનાનો અનુભવ કરવો એટલે દર્શન અનુભવ કરવો, જ્ઞાનનો અનુભવ કરવો એટલે દેખવું અને જાણવું. પોતાને દેખવો, જાણવો, એવો ચેતનાનો અનુભવ, એ જ આત્માનું ગ્રહણ કરવું છે. કેવી રીતે આત્માનું ગ્રહણ કરવું છે? કે ચેતનાનો અનુભવ કરવો એટલે કે દર્શન ભાવરૂપે પોતાને અનુભવવો અને જ્ઞાન ભાવરૂપ પોતાને અનુભવવો, એનું નામ આત્માનું ગ્રહણ કરવું થયું. આગળ અહીંયા કહે છે કે પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. 297મી ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો. ત્યાં અનુભવ કરનાર જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે, ઇત્યાદિ કારક ભેદ રૂપે આત્માને કહીને અભેદ વિવક્ષામાં કારક ભેદોનો નિષેધ કરી આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો. આ 297મી ગાથામાં કહી વાત. હવે અહીંયા શું કહે છે, અહીંયા ચેતનાના બે ભેદ પાડ્યા એટલે હવે આ 298 અને 299 આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાયો છે. કારણ કે ચેતના સામાન્ય દર્શન જ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી, એટલે કે ચેતના સામાન્ય એ દર્શન અને જ્ઞાન સ્વરૂપ છે, દર્શન જ્ઞાનથી જુદી નથી, એટલે દર્શન જ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી. ચેતનાનું આ વિશેષ છે દર્શન અને જ્ઞાન. એટલે અહીંયા પણ પછી જેમ ચેતનાની વાત કરી એ જ રીતે અહીંયા પણ 6 કારક રૂપે પહેલા ભેદથી અનુભવની વાત કરી અને પછી અભેદ અનુભવની અપેક્ષાએ કારકનો નિષેધ કર્યો, કારક ભેદને દૂર કરાવી અને પોતે દ્રષ્ટા જ્ઞાતા માત્રનો અનુભવ કરાવ્યો. એટલે પોતે દર્શન માત્ર ભાવ છે અને પોતે જ્ઞાન માત્ર ભાવ છે, એટલે કે દ્રષ્ટા જ્ઞાતા માત્ર ભાવ પોતે છે એમ અનુભવવાની વાત આવી. બહુ સરસ રીતે આખી વાત સમજાવી છે ગુરુદેવે, આનો ઘણો વિસ્તાર કર્યો છે, ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે. હવે અહીંયા આગળ ટીકાની વાત કહે છે કે અહીંયા પ્રશ્ન થાય છે કે ચેતના દર્શન જ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી, કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે. શું પ્રશ્ન કર્યો છે કે ચેતના દર્શન જ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી, કે જેથી ચેતનારો દ્રષ્ટા જ્ઞાતા રૂપ થઈ જાય છે ને, ચેતના દર્શન જ્ઞાન ભેદને ઉલ્લંઘતી નથી એટલે દર્શન જ્ઞાન રૂપે છે એવું છે, તેથી તો પછી શું થાય છે કે આ જે જ્ઞાન કરવા વાળો એ દ્રષ્ટા અને જ્ઞાતા બે રૂપ થઈ જાય છે. તો એના ઉત્તર રૂપે અહીંયા કહે છે કે પ્રથમ તો ચેતના પ્રતિભાસ રૂપે છે, ચેતના પ્રતિભાસ રૂપ છે, તે ચેતના દ્વિરૂપતાને અર્થાંત બે રૂપપણાને ઉલ્લંઘતી નથી. કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે, એટલે કે બધી જ વસ્તુઓ સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે. સામાન્ય એટલે દ્રવ્ય સામાન્ય અને વિશેષ પર્યાય, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે રૂપપણાને ઉલ્લંઘતી નથી. બધી એ વસ્તુઓ સામાન્ય અને વિશેષ રૂપ છે, દરેક વસ્તુ છે તે દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ બે રૂપ છે. તો એમ અહીંયા આ જે ચેતના છે એ પણ એ પ્રતિભાસનારી છે, એટલે એ પણ બે રૂપે છે, એટલે એ ચેતના પણ બે રૂપપણાને ઉલ્લંઘતી નથી. તેના જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે, માટે તે તેમને એટલે દર્શન જ્ઞાનને ઉલ્લંઘતી નથી. વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષાત્મક છે, એટલે સામાન્ય છે એ દ્રવ્ય છે, વિશેષાત્મક છે તે પર્યાય છે. તો એવા સામાન્ય અને વિશેષાત્મક જેમ વસ્તુનું સ્વરૂપ છે, તો એ જ રીતે સામાન્ય પ્રતિભાસ છે અને વિશેષતાથી જ્ઞાન છે. સામાન્ય પ્રતિભાસ છે દ્રવ્ય સામાન્યને જાણનારું, અને પછી એના પર્યાય એટલે એમાં ગુણ પણ આવી ગયા, ગુણ પર્યાય, જે પર્યાય શબ્દ એવો છે કે એ બંને માટે વાપરવામાં આવે છે. એટલે જે અક્રમે છે તે પર્યાય એ ગુણ છે, અને જે ક્રમવર્તી છે તે પર્યાય પર્યાય. એટલે એમાં એ પર્યાય એ વિશેષાત્મક છે અને દ્રવ્ય તે સામાન્ય છે. તો જે જ્ઞાન જે થાય છે એમાં પણ બે ભાગ એ રીતે છે કે એક સામાન્ય પ્રતિભાસ છે અને બીજું વિશેષતાથી જ્ઞાન છે. વસ્તુનું સ્વરૂપ જેવી રીતે છે એ જ રીતે ચેતનાનું સ્વરૂપ છે એમ અહીંયા સમજાવું છે. શું કહે છે કે પ્રથમ તો ચેતના પ્રતિભાસ રૂપ છે, તે ચેતના એમાં પ્રતિભાસ થાય છે, એટલે એ ચેતના દ્વિરૂપતાને અર્થાંત બે રૂપપણાને ઉલ્લંઘતી નથી, બે રૂપપણાથી જુદી નથી, અને બે રૂપપણું હોવું એમાં કોઈ બાદ કે દોષ નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે, એટલે સામાન્ય અને વિશેષ સ્વરૂપે છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે રૂપપણાને ઉલ્લંઘતી નથી, એટલે એવા બે રૂપને એ એમ ગ્રહણ કરે છે. ચેતના વસ્તુના સામાન્ય અને વિશેષ સ્વરૂપને ગ્રહણ કરવા વાળી છે, એટલે જેમ વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ છે એ રીતે ચેતના પણ એમ બે રૂપ છે. તેના જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. દર્શન છે તે સામાન્ય પ્રતિભાસ છે અને જ્ઞાન છે તે વિશેષ. માટે તે તેમને એટલે દર્શન જ્ઞાનને ઉલ્લંઘતી નથી. ચેતના માટે દર્શન જ્ઞાનને ઉલ્લંઘતી નથી. જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્ય વિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય, અર્થાંત ચેતનાનો અભાવ થાય. જો દર્શન જ્ઞાનને ઉલ્લંઘે તો સામાન્ય વિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય, એટલે ચેતનાનો અભાવ થાય. અને તેના અભાવમાં બે દોષ આવે. એક તો પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડે, અથવા ચેતનાના અભાવમાં, ચેતનાને અહીંયા વ્યાપક કહેવામાં આવી છે અને એ ચેતના આત્મામાં વ્યાપે છે એટલે આત્મા એનું વ્યાપ્ય છે, એટલે કહે છે કે વ્યાપક ચેતનાના અભાવમાં વ્યાપ એવા ચેતન એટલે ભગવાન આત્માનો પણ અભાવ થાય. માટે તે દોષના ભયથી ચેતનાને દર્શન જ્ઞાન સ્વરૂપ જ અંગીકાર કરવી, દર્શન જ્ઞાન વિનાની જો ચેતનાને માનવામાં આવે કે દર્શન જ હોય અથવા જ્ઞાન જ હોય, બેમાંથી એક જ હોય એમ માનવામાં આવે, તો પછી એ ચેતના ગુણ જે છે એનો અભાવ થઈ જાય. અને ચેતના ગુણનો અભાવ થાય તો પછી આત્માને જડપણું આવે, અચેતનપણું આવી પડે. અને બીજો દોષ એ આવે કે એ જે વ્યાપક એવી ચેતના ગુણ, જે ચેતના એ આત્મામાં વ્યાપે છે, તો એનો અભાવ થતા આત્માનો પણ અભાવ થાય. એટલા માટે ચેતનાને દર્શન જ્ઞાન સ્વરૂપ જ જાણવી અને અંગીકાર કરવી. આ સંબંધીનો વધારે વિસ્તાર આપણે આવતી વખતે ગુરુદેવના પ્રવચનમાંથી લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર.